અક્ષરધામ થી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજન ને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુદાતો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌધરે ભારતીય સંસ્કૃતિમાં બે દિવસો ખૂબ જ અગત્યના ગણાય. તહેવારના બધા જ દિવસો અગત્યના છે, પણ વિશેષ કરીને અગત્યના છે એક ગુરુ જયંતિ અને બીજું છે ગુરુ પૂર્ણિમા. આવતા વીકે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આપણે આ દેશની અંદર રહીએ છીએ એટલે સમયની સાનુકૂળતા પ્રમાણે અને સ્વામીશ્રી અને સંતોનો લાભ મળે હેતુથી આપણે આજે ઉજવવા માટે ભેગા થયા છીએ. માણસ હંમેશા બુદ્ધિજીવી રહ્યો છે. જ્યાં સુધી વ્યક્તિના મગજમાં ફિટ ન થાય ત્યાં સુધી વ્યક્તિને કામ કરવાની મજા ન આવે. એને કન્વિન્સ થવું જોઈએ કે મને આ કામ કેમ કરવાનું છે. કોઈને એવું કહી કે તું એરપોર્ટ જઈ આવ હિથ્રો, તો એ પૂછશે કે શેના માટે જવાનું છે. આપણે કહીએ કે ના જવાનું જ છે, પેલો તરત પૂછશે કે ભાઈ કોઈને લેવા જવાનું છે, કોઈને મૂકવા જવાનું છે, ફ્લાઇટની ડિટેલ્સ લેવા જવાની છે, શેના માટે તમે મને મોકલો છો. આપણે જબરજસ્તી કરીએ તો કદાચ જશે માણસ, પણ જઈને પાછા આવતા સુધી એનું મન હંમેશા વિસંવાદિત રહેશે. એના મનની અંદર એવું થશે કે મને યાર ખોટો ધક્કો ખવડાયો. એટલે કહેવાય છે અહીંયા ઇંગ્લિશમાં હ્યુમન ઇઝ ઓલવેઝ રેશનલ એનિમલ, કે કોઈ પણ વ્યક્તિની એની પાછળ એને લોજિક જોઈએ છે, એને કોઈક સમાધાન જોઈએ છે, કોઈક તર્ક જોઈએ છે. એમ ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે સ્વામીશ્રી વાત કરે છે. અમારા ગુરુનું નામ હરિપ્રસાદ સ્વામીજી છે અને થોડીક મિનિટોમાં પધારી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીજી એક વાત કાયમ કરે છે કે જીવનમાં સાચા ગુરુનું સ્થાન, સ્વામીજી કે એવા ભગવત સ્વરૂપ સંત, એની જરૂરિયાત ઓક્સિજન કરતા વિશેષ છે. એટલે એક વખત સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામીજી આપ એવું કહો છો ઓક્સિજન કરતા વિશેષ છે, ઓક્સિજન વગર તો માણસ મરી જાય, મરી ગયા પછી સંતને શું કરવાના? ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો કે ઓક્સિજન વગર માણસ મરી જાય, પણ સંત વગર એને અનંતવાર જન્મવું પડે અને અનંતવાર મરવું પડે. કેટલો સરસ જવાબ આપ્યો, પુનરપી જનનમ પુનરપી મરણમ. કદાચ આપણે કમાવા માટે આ દેશની અંદર આવ્યા એટલે ઇન્ડિયામાં આપણે બુદ્ધિશાળી માણસો કહેવાઈએ કે એકના સો કરવા આવ્યા. અહીંયા થોડું વધારે કમાઈએ, જેટલી મહેનત ત્યાં કરીએ એટલી અહીંયા કરીએ, તો થોડા વધારે સારી રીતે સેવા કમાવાય, બે પાંદડે થવાય, કુટુંબને સુખી કરીએ. કદાચ જિંદગીના અંદે 2-5 મિલિયન પાઉન્ડ ભેગા કર્યા હોય, 10-20 મિલિયન પાઉન્ડ, પણ જિંદગીના અંતે પોતાના આત્માનું જો નરૂડું થયું હોય અને ફરી પાછો જન્મ લેવાનો હોય તો પાછું આપણને થશે કે મારા જેવો દુનિયામાં કોઈ મૂર્ખ નહોતો. સ્વામીજી જેવા પુરુષ આપણી વચ્ચે એટલા માટે પધારે છે. ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણે એટલા માટે કરીએ છીએ કે જીવનમાં કોઈક વસ્તુ સમજવાની કોશિશ કરીએ અને સમજ્યા પછી આપણા જીવનમાં અંદર એપ્લાય કરીને એ જીવ વસ્તુને આત્મસાત કરીને આપણા લાઈફને આપણે સુખી કરવા પ્રયત્ન કરીએ. વાત સ્વામીજીએ કરી કે ઓક્સિજન વગર સંતની જરૂરિયાત ઓક્સિજન કરતા વિશેષ છે. આપણા જીવનની અંદર બધું જ હશે, પણ ત્રણ વસ્તુ નહીં હોય તો આપણા જીવનમાં હંમેશા સુખની ઉણપ લાગશે. પહેલી વસ્તુ એ છે કે વ્યક્તિના જીવનમાં એક સિક્યોરિટી જોઈએ છે, વ્યક્તિના જીવનમાં એક સલામતી જોઈએ છે, વ્યક્તિના જીવનમાં એક ચિંતા રહિતનું જીવન જોઈએ છે. આ દુનિયામાં જન્મેલી 700 કરોડમાંથી એક વ્યક્તિ એવી નહીં હોય જેના જીવનમાં એક કે બે પ્રોબ્લેમ એના હેંગ એવા થયેલા હશે જે એને કાયમ ટોર્ચર કરતા હશે. એક કે બે પ્રોબ્લેમ એવા હોય કે જે આપણને કાયમ ચિંતામાં નાખતા હોય. આજે અમે સ્વામીજી સાથે જે રહીએ છીએ, આ બધા દીકરાઓ આવે તો દિવસના 20-25 દીકરાઓ એવા આવતા હોય અને લોકો કહેતા હોય કે સ્વામીજી અમારે ઇન્ડિયા આવવું છે પણ અમારી પાસે પેપર્સ નથી, અમારી પાસે સ્ટેટસ નથી, અમે ઇંગ્લેન્ડ છોડીને જઈએ તો પાછા ઇંગ્લેન્ડથી પાછા કેવી રીતે આવીએ, તમે તો મહોત્સવનું આમંત્રણ આપો છો પણ અમારાથી પાછું કદાચ ના પણ અવાય. એના જીવનની જે કંઈ એની તકલીફ છે એ સ્વામીજી પાસે રજૂ કરે છે. એમ વ્યક્તિના જીવનમાં એની કેપેસિટી હશે ત્યાં સુધી વ્યક્તિ લડી લેશે, પણ જ્યારે કેપેસિટી બહારનો પ્રસંગ આવશે, પરિસ્થિતિ આવશે, ત્યારે વ્યક્તિ નાસીપાસ થશે. શરૂઆતનું સ્ટેજ ફ્રસ્ટ્રેશન છે, અંતિમ સ્ટેજ ડિપ્રેશન છે. જ્યારે માણસ હોપલેસ થઈ જાય ત્યારે ડિપ્રેશનને વરે છે અને ત્યારે એના જીવનમાં કોઈ જાતની હોપ નથી રહેતી, ત્યારે એ એવું વિચારે છે કે હવે હું કાંઈ નહીં કરી શકું. સ્વામીજી જેવા પુરુષ આ ધરતી પર આવે છે એ ઉપાય બતાવે છે. સ્વામીજી કાયમ એવું કહે છે કે ભગવાનની ઉપાસના એ બાપને ઠેકાણે છે અને માની સાથે પ્રીતિ, મીન્સ કોઈ પણ વ્યક્તિના જીવનમાં માં અને બાપ બંને જોઈએ. બાપનું કામ દીકરાને ભણાવવા ગણાવવાનું છે, મોટા કરવાનું છે, ખમીર પ્રગટાવવાનું છે, કુટુંબનું લાલન પાલન પોષણ કરવાનું છે. માનું કાર્ય શું છે? માનું કાર્ય દીકરાને પ્રેમ આપવાનું છે, દીકરાને નાનાથી એને સમજાવવાનું છે, એને સાફસૂફી કરવાની છે અને એને ક્લીન કરી સુંદર બનાવીને બાપની ગોદમાં મૂકવાનું છે. એમ આત્માના પણ માં અને બાપ છે. આત્માના બાપ આપણે કોઈ પણ ભગવાનની ઉપાસના કરતા હોય, કદાચ રામચંદ્ર ભગવાનની કરીએ, કિશન ભગવાનની કરીએ, સ્વામિનારાયણ ભગવાનની કરીએ, મહાવીર સ્વામીનું કરીએ, શંકર ભગવાનની કરીએ, માતાજીની કરીએ, કોઈ પણ ઉપાસના કરીએ, એ બાપને ઠેકાણે છે. પણ ભગવાનના એવા પવિત્ર સંતની ગોદમાં બેસીએ એ માને ઠેકાણે છે. અમેરિકાની અંદર નાના નાના દીકરાઓ દીકરીઓ ક્રિમિનલ થાય છે એની પાછળ એ લોકોએ રિસર્ચ કરી, તેમને ખબર પડી કે આ જેટલા દીકરા દીકરીઓ ક્રિમિનલ થયા એમાંના મોટાભાગના દીકરા દીકરીઓ સિંગલ પેરેન્ટ્સના છે. કારણ કે એના સમયમાં એને માં અને બાપ બંનેનો પ્રેમ નથી મળ્યો. એમ આત્માના પણ માં અને બાપ છે. આત્માના બાપ પ્રભુ છે અને આત્માની માં સાધુ છે. અને સ્વામીજી અત્યારે એ પધારે છે. એ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણે સ્વામીજીના સાનિધ્યમાં કરવો છે.
ધર્મની છડી, જ્ઞાનની મશાલ, વિરાગનું વસન, ભક્તિ છે બેમિશાલ, આત્મીયતાની અસી, દિવ્ય પ્રેમની ઢાલ, સંયમનો તો ખાર, ને શીલના પલાણ, તે પર બિરાજમાન, નયનાભિરામ, ભૂલકાના પ્રાણ, હરિપ્રસાદ મહારાજને ઘણી ક્ષમા, મારા વાલાને ઘણી ક્ષમા, મારા વાલાને ઘણી ક્ષમા.
આપણે પોતાના સ્થાનની અંદર બેસી જઈશું. થોડીક મિનિટોમાં આપણે વાતને પૂરી કરીએ. ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. વાત કરી એ પ્રમાણે કોઈ પણ આત્માને માં અને બાપની જરૂર છે. ભગવાનની ઉપાસના એ બાપને ઠેકાણે છે, પછી કોઈ પણ ઈષ્ટદેવની આપણે કરતા હોય. અને સંતની ગોદમાં બેસીએ, મીન્સ માની ગોદમાં બેઠા છીએ, એ આત્માની સાચી માં ભગવાનના એવા પવિત્ર સાધુ છે. આપણા જીવનમાં શ્રદ્ધાને જીવંત રાખવા માટે, ભગવાન સુધી આપણને પહોંચાડવા માટે, આપણી પ્રાર્થના ભગવાન સાંભળે છે કે નહીં એનું રિયલાઇઝેશન કરાવવા માટે, આપણા જીવનની અંદર આપણે ને ભગવાન બહુ દૂર નથી, નજીક છીએ, વાતો કરી શકીએ ભગવાન સાથે, એના માટે ભગવાનના પવિત્ર સંતની અનિવાર્યતા છે. રામકૃષ્ણ પરમહંસની પાસે સ્વામી વિવેકાનંદ જ્યારે પધાર્યા, પ્રચંડ બુદ્ધિનું સ્વરૂપ હતું આપણને બધાને ખબર છે કે મોંક ઓફ ધ ઇન્ડિયા. પણ માતાજીની ઉપાસના કરવા છતાંય જ્યારે એને રોટલીનો ટુકડો નહીં મળ્યો, બ્રેડ નહીં મળી, ત્યારે એને રામકૃષ્ણ પરમહંસને પોતાના નાસ્તિક મનને નહીં સમજાવી શકવાના કારણે રામકૃષ્ણ પરમહંસ દેવને પૂછ્યું કે હેવ યુ સીન ગોડ એવર, તમે કોઈ દિવસ ભગવાનને જોયા છે? રામકૃષ્ણ પરમહંસની જગ્યાએ આપણે હોય તો માથું ખંજવાડીએ, પણ રામકૃષ્ણ પરમહંસ ભગવાનના આત્મ સાક્ષાત્કારને પામેલા પુરુષ હતા. એને ધીરે રહીને કહી દીધું તરત જ સહજતાથી, આઈ સી ગોડ એઝ આઈ સી યુ, હું ભગવાનને એવી રીતે જોઉં છું જેમ તને જોઈ શકું છું. એટલા કોન્ફિડન્સ સાથે કહ્યું જેના ફળ સ્વરૂપે સ્વામી વિવેકાનંદને એના જીવનમાં સાક્ષી ભેદઈ ગયો, કહેતા એ મન બુદ્ધિ ક્રોસ, એની શ્રદ્ધા જાગ્રત થઈ ગઈ, એને વિશ્વાસ આવી ગયો હવે હું પ્રભુ સુધી પહોંચી જઈશ. કહેવાનો મતલબ શું કે આપણા જીવનની અંદર એવા પુરુષ મળે આપણા જીવનને, ત્યારે સાર્થક થાય અને ત્યારે આપણા જીવનની સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. વાત કરી આગળ એ પ્રમાણે કે ભગવાન આપણને હસતા જોવા માટે, આનંદમાં રહેવા માટે, કાયમ આપણા જીવનની અંદર સ્ફૂર્તિ રહે, આનંદ રહે, એના માટે આપણને ભગવાને ધરતી પર મોકલ્યા છે. પણ જીવનમાં કોઈક એવા પ્રસંગો આવે ત્યારે આપણી કેપેસિટી બહારની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે નિરાશામાં જતા હોઈએ છીએ, અને ત્યારે આપણા જીવનની અંદર એ આનંદમાં કોણ લઈ જઈ શકે? આપણને કોઈ ગુંડાએ થ્રેટન આપ્યું હોય તો આપણે આનંદમાં ના રહી શકીએ. ધંધામાં વધારે પડતા પાઉન્સનું નુકસાન થયું હોય આપણે આનંદમાં ના રહી શકીએ. કોર્ટમાં આપણો કેસ ચાલતો હોય આપણે આનંદમાં ના રહી શકીએ. આપણા ઘરની અંદર રોજ ઝઘડા થતા હોય આપણે આનંદમાં ના રહી શકીએ. આપણો દીકરો દારૂ પીને રોજ આવતો હોય આપણે આનંદમાં ના રહી શકીએ. અનંત પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ, પણ આપણા જીવનની અંદર પ્રભુની ઉપાસના હોય, કેતા ભગવાનનો અનન્ય આશરો હોય અને ભગવાનના પવિત્ર સંતની સાથે પ્રીતિ હોય, તો આ બે વસ્તુ આપણા જીવનની અંદર હોય તો સર્વાંગી વિકાસ થાય. અમે એક વખત સ્વામીજી સાથે અમેરિકામાંથી કેનેડામાં રાત્રે એન્ટ્રી લીધી. ત્યાં નાયગ્રા ફોલ્સની બોર્ડર ક્રોસ કર્યા પછી ગયા તો હેમિલ્ટન આવ્યું. સ્વામીજીએ કહ્યું, કિશોરભાઈને ગાડી આપણા સ્ટોર ઉપર લઈ લો, સ્ટોર આટલામાં છે. તેણે કીધું કે સ્વામીજી સ્ટોરની એક્ઝિટ આવી રહી છે અને એનાથી 3 મિનિટ આગળ ઘર છે, જો બાથરૂમ જવું હોય તો આપણે ઘરે જ જઈએ. સ્વામીજી કે સ્ટોર ખુલ્લો છે ને? તો કે હા સ્વામી, 24 અવર્સનો છે. સ્વામીજી કે આપણે સ્ટોર ઉપર જવું છે. સ્ટોર ઉપર પહોંચ્યા, સ્વામીજી એવું કીધું કે મને બાથરૂમ જવું છે. પણ પહોંચ્યા પછી તો એ બાથરૂમ ન ગયા, પણ સ્ટોર ઉપર ઉભેલો એક દીકરો હતો, એનું નામ ખુશદીપ હતું, પંજાબનો દીકરો હતો, કોઈ સ્ટુડન્ટ હશે અને જોબ કરતો હશે રાતના એમના સ્ટોર ઉપર. સ્વામીજીને પ્રેમ કર્યો, હેત કર્યું, નામ પૂછ્યું, આનંદ કરાવ્યો. પછી કે તેરે કો મિલને કે લીએ હમ લોગ આયે, લેકિન દો તીન આજ્ઞા કા દો તીન ચીજ હમારી માનેંગે તુમ, માનેગા તું? તો કે હા સ્વામીજી. તો કે અમે દર વર્ષે આવીએ છીએ, તો અમને મળવા આવજે એકાદ વખત. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ફોટો આપ્યો કે તું થોડુંક ભજન કરજે. અને ત્રીજી વાત કરી, ઇન્ડિયા આવે ને કદાચ કંઈ તકલીફ પડે તો અમારો ફોન નંબર ને અમારું કાર્ડ છે, અમને ફોન કરજે. એ દીકરો બીજે વર્ષે ટોરન્ટોમાં મળવા આવ્યો શિબિરમાં, પછી પાછો જતો રહ્યો જોબ હતી એટલે. એના પછીના વર્ષે એ ને એના બે મિત્રો એટલે ટોટલ 3 જણા ઇન્ડિયા મેરેજ કરવા માટે પંજાબ આવ્યા. 3 જણાની દીકરીઓ સાથેનું બધું ગોઠવાઈ ગયું, લગ્નની ડેટ ફિક્સ થઈ ગઈ, પણ ત્યાંના આતંકવાદી લોકોના સંગઠને એ લોકોને થ્રેટન આપી દીધી કે દરેક જણ 6 લાખ રૂપિયા આપી જાઓ, અગર 6 લાખ રૂપિયા નહીં આપો તો તમને મારી નાખશું. એમાંનો એક દીકરો હિંમતવાળો હશે, એને કહી દીધું કે તમારા માટે માઇનસ ડિગ્રીમાં કમાતા નથી અમે, અમે તો લગ્ન કરવા આવ્યા છીએ, તમને 6 લાખ રૂપિયા ક્યાંથી આપીએ? પેલા આતંકવાદી ગુંડા લોકોએ એને શૂટ કરી દીધો ત્યાં ને ત્યાં. નંબર 2 હતો, એ તો પૂછ્યા વગર જ ધીરે રહીને રાતના બીજી ગાડીમાં ભાગીને દિલ્હી આવીને ફ્લાઇટ પકડીને લગ્ન વગર કેનેડા ભેગો થઈ ગયો. ત્રીજો હતો આ ખુશદીપ. ખુશદીપ પણ ગભરાયો, એને ભાગવાનો ચાંસવાનો ચાન્સ નહીં મળ્યો. ફરતો ફરતો કોઈ સંબંધીને ત્યાં ત્રીજા માળે માળિયા પર ચડી ગયો. 3 દિવસ થથર્યો, ત્યાં ખાવા પીવાનું ભાવે નહીં, ટેન્શન થાય હું શું કરું. પછી એને યાદ આવ્યું કે સ્વામીજી મને કહીને ગયા છે ઇન્ડિયાના થા સ્વામીજી કે કંઈ તકલીફ હોય તો ફોન કરજે. એને કાર્ડ હતું એની પાસેથી, એને ફોન કર્યો. ફોર્ચ્યુનેટલી ફોન મંદિરે આવ્યો. મંદિરમાંથી પછી કહ્યું કે સ્વામીજી સાથે વાત કરવી છે, હું કેનેડાથી આવ્યો છું, મને અર્જન્સી છે, સિરિયસ છે, આમ તેમ. સંજોગોના દિન લાઇનની ફોનની લાઈન થ્રુ થઈ ગઈ અને સ્વામીજીએ જ સીધો ફોન લીધો ત્યાં. ત્યારે સ્વામીજી હરિસ્મૃતિ બિલ્ડિંગમાં રહેતા હતા. સ્વામીજીએ ફોન લઈ દો અને સીધું, શું છે, કોણ છે? તો કે સ્વામીજી મેં ખુશદીપ બોલ રહા હું. એટલે એને એની બધી પરિસ્થિતિની વાત કરી. સ્વામીજી કે શું થયું, ક્યાં હુઆ? તો કે આતંકવાદી આવી ધમકી આપીને પેલા બે એકને મારી નાખ્યો ને એક ભાગી ગયો ને હવે હું બાકી છું, મને શોધી રહ્યા છે, હું ગભરાઈને ત્રીજા માળે ચોથા માળે બેઠો છું. સ્વામીજી કે ભગવાન કા ભજન કરેગા સ્વામિનારાયણ ભગવાન કા? તો કે હા સ્વામીજી કરેંગે ને, કરતા હું. તો બોલા સ્વામીજીને કીધું કે ભજન કરો. સ્વામીજી પણ બહુ શોધે છે, મને મારી નાખશે. સ્વામી કે તું ક્યાં છું? તકે ચોથા માળે. સ્વામીજી કે બિંદાસ થઈ જા, જમ્યો છું? તકે ત્રણ દિવસથી જમવાનું ભાવતું નથી. સ્વામી કે અત્યારે અત્યારે જમી લે. જમ્યા પછી સ્વામીજી કે ઘરના આંગણામાં ખાટલો ઢાળીને સૂઈ જા. પછી સ્વામીજી ત્રીજું વાક્ય કહ્યું. સ્વામી કે ચિંતા ના કરીશ, આવતીકાલે સવારે 10 વાગે આતંકવાદીના અડ્ડા પર સામેથી જજે. કદાચ આતંકવાદી તને પૂછે અને ગોળી મારવાનું કે તેની સામે બિંદાસ ઉભો રહેજે, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજે, અમારા ગુરુ યોગીજી મહારાજને યાદ કરજે, અને કદાચ તારા શર્ટના બટન બંધ હોય તો એ બટન ખોલી નાખજે અને આતંકવાદીને કે તમે બિંદાસ ગોળી ચલાવો. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામીજી કે તને મારનાર ધરતી પર કોઈ જન્મ્યો નથી, ભગવાન સ્વામિનારાયણ અને યોગીજી મહારાજ તારી રક્ષામાં અખંડ છે. એ દીકરાને વિશ્વાસ આવી ગયો. ઘરના સંબંધીઓને કીધું કે મને જમવાનું આપો. એટલે આશ્ચર્ય થયું. જમાડ્યો. જમાડીને કીધું કે ગરમી બહુ થઈ છે, 3 દિવસથી માળિયા પર જ છું, હવા ઉજાસ વગરના મને ખુલ્લામાં સૂવું છે. તો કે ભલા માણસ તને શોધે છે, તાર લીધે અમને મારી પાડશે. તો કે ના વાંધો નહીં, મને કંઈ નહીં થાય, તમે મને બહાર સુવા દો. બહાર સૂઈ ગયો. બીજે દિવસે સવારે અડ્ડા તરફ ચાલ્યો. બે આતંકવાદીઓને જોઈ ગયા, એની સાથે થઈ ગયા. એને કીધું કે વોઈએ ને તું? તો કે હા. તો કે કિધર જા રહા હૈ? તો કે આપકે બોસ કો મિલને કે લીએ. પછી અંદર લઈ ગયા. પેલા બોસની સામે ઉભા કર્યો. બોસે કીધું પૈસા લેકે આયા? તો કે નહીં સાહેબ. કે માલુમ હૈ ને તેરા હાલ ક્યા હોગા? તો કે હા, જો મેરા દોસ્ત કા હુઆ વો મેરા હો સકતા હૈ. તો કે ડર નહીં લગતા હૈ તેરે કો? એને બંદૂક ફોડી બતાવીને કીધું કે આ રમકડાની નથી, સાચી છે. તારી છાતીમાં ચીરીને હમણાં ગોળી જતી રહેશે ને તું ઉપર જઈશ, પૈસા લાવ. પેલા એ બટન ખોલી નાખ્યું ને બિંદાસ હસતો હસતો ઉભો રહ્યો. ગોળી ચલાવો, તાકાત હોય એટલી. ભગવાન ને સંતનું કામ ત્યાં છે કે જે વખતે સ્વામીજીએ કહ્યું રાતના 11-1 વાગ્યાનો ટાઈમ હશે અને બીજે દિવસે સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે ગયો અને આ બધું થયું, આપણે ત્યાં સુધી પહોંચી ના શકીએ આપણી જાતને મૂકીએ તો. પણ એ દીકરાએ કહ્યું કે ગોળી ચલાવો. એ દીકરાનું હાસ્ય અને નિશ્ચિંતતા જોઈ અને ત્યાં આગળ ભગવાને એ આતંકવાદીના બોસમાં પ્રવેશ કર્યો. એને કીધું કે તેરે કો મોત કા ડર નહીં લગતા હૈ? તો કે સાબ, કલ રાત 10 બજે તક લગતા થા, 11 બજે તક. તો કે અભી ક્યો નહીં લગતા હૈ? તો બોલા મેરે ગુરુ ગુરુજી હૈ ગુજરાત મેં, ઉન્હોને આશીર્વાદ દિયા હૈ, તો બિંદાસ આપકે અડ્ડે મેં જાઓ, તમારા અડ્ડામાં મને જવાનું કીધું અને તમારી ગોળી મને નહીં વાગે એવો વિશ્વાસ દિલાવીને વાત કરી છે. એટલે મૃત્યુનો ડર મને ગઈકાલ સુધી હતો, આજે મને મૃત્યુનો ડર હતો, આજે છે નહીં. તમે મને ગોળી ચલાવીને મારી શકો છો, પણ મને વિશ્વાસ છે તમારી ગોળી મારી છાતી સુધી આવતા સુધીમાં એ ફૂલ થઈ જશે, પણ ગોળી ચાલી શકશે નહીં. આતંકવાદીને પોતાને ગિલ્ટી ફિલિંગ થયું. એને કીધું કે તેરે ગુરુજી કોણ હૈ, મેરે કો દર્શન કરાના. અને બીજા આતંકવાદીઓને બોલાવીને કહી દીધું કાનું લગ્ન ધામધૂમથી કરાવો અને બીજું કોઈ સંગઠન આતંકવાદીને જો હેરાન કરે તો એ લોકોને ઉડાડજો, પણ આ દીકરાને સેફ રાખજો. બનેલા પ્રસંગની વાત કરું છું. ગુરુ પૂર્ણિમા એટલે શું? કે જીવનની અંદર આવી નાની મોટી અનેક ઘટનાઓ બન્યા હશે, પણ એ ઘટનાઓની અંદર આપણા મનને વિશે કોઈ વાઇબ્રેશન ના થાય, આપણું કોઈ પલ્પેટિંગ ના વધે, આપણા માઇન્ડ ઉપર સ્ટ્રેસ ના થાય. સાયન્સ પહેલાં નહોતું સ્વીકારતું કે ટેન્સ એ બીપીનું કારણ છે. અત્યારે સાયન્સે સ્વીકાર લીધું કે બ્લડ પ્રેશરનું એક કારણ ટેન્શન પણ છે. તો એ ટેન્શન દરેક વ્યક્તિના જીવનમાં થોડું વધારે ઓછું આવતું જ હોય છે. અને એ તો સાયન્ટિસ્ટો કહે છે કે એક સ્ટ્રેસનો વિચાર આવે તો તમારા શરીરમાંથી 1500 WBC 1 મિલીગ્રામમાં ઓછા થઈ જાય છે. તમારો ચીયરફુલ એક સારો વિચાર આવે તો 1700 થી 1800 સેલ્સ રીજનરેટ થઈને જીવંત થાય છે. સાયન્ટિસ્ટ આ વાત કરે છે. તો એ વસ્તુ આપણે બી ઈચ્છીએ છીએ કે આપણે હસતા રહીએ, આપણે નિશ્ચિંત રહીએ, આપણે આનંદમાં રહીએ, પણ એના માટે મનુષ્યની શક્તિ લિમિટેડ છે. ત્યાં આગળ અનલિમિટેડ પ્રભુની જરૂર છે. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે આપણે કોઈને પૂછીએ 5 જીતે કે 100 જીતે, તો આપણે કહીશું કે 100 જીત્યા. પણ મહાભારતમાં ઉલટું થયું, 100 હાર્યા અને 5 જીત્યા. એનું કારણ એટલું જ હતું કે એ 5ના પક્ષે 6ઠો એક જણ હતો, અને એ 6ઠો એક જણ કરોડો માણસ બરાબર હતો. કરોડો સંખ્યા પણ ના ગણી શકાય, એનાથી પણ બરાબર હતા એ કૃષ્ણ ભગવાન હતા. જ્યારે અર્જુનને સિલેક્ટ કરવાનું આવીને અર્જુન સૂતો હતો, તો એક બાજુ દુર્યોધન ઉભો રહ્યો માથા ઉપર, અને પગ પાસે અર્જુન ઉભો થયો. શરત એ હતી જેની પર પહેલી નજર પડે એને માગવાનો અધિકાર હતો. ભગવાને આંખ ખોલી પેલો દિલથી પ્રાર્થના કરતો હતો. ભગવાને માથાવાળાને નહીં જોયું, પગવાળાને જોયું. અર્જુનને કીધું ક્યાં આવે હે, તો કીધું આવી પરિસ્થિતિ છે, તમારી મદદ જોઈએ છે. કૃષ્ણ ભગવાને કીધું મારી નજર અર્જુન તરફ પહેલા પડી છે, પહેલો ચાન્સ એનો છે. અર્જુને વિવેક કર્યો અને ભક્તિભાવવાળો હતો ખાનદાન, એને કીધું કે નહીં, મારા મોટા ભાઈ દુર્યોધન છે, દુર્યોધનને માગવા દો. ભગવાને કીધું યુ હેવ ટુ ચોઇસીસ, તમારી પાસે બે ઓપ્શન છે. એક બાજુ મારી 18 અક્ષોહિણી સેના છે, અને બીજી બાજુ હું એકલો છું, તે પણ હથિયાર વગરનો છે. વોટ ડુ યુ વોન્ટ? ત્યારે દુર્યોધને ડિસિઝન લઈ લીધું ને એને કીધું કે મારે તમારી જરૂર નથી, મને 18 અક્ષોહિણી સેના અને તમારા બધા સૈન્યને બધું આપી દો. બહાર નીકળે એટલે તરત જ મામા શકુને પૂછ્યું ક્યા હુઆ ભાંજે, ત્યારે કીધું કે મામાશ્રી જીત ગયા, મેં એસા એસા હુઆ. માં ત્યારે શકુની બુદ્ધિશાળી હતો, એને કીધું બેટા યુદ્ધ સે પહેલે તું હાર ગયા. એને ખબર હતી, જજમેન્ટ હતું કે જે કૃષ્ણ જેના પક્ષે હશે જીતશે. પણ એ જ શકુનીને ખબર ના પડી કે મારે પોતાના ભાણિયાનો પક્ષ રાખ્યા વગર, જો કૃષ્ણને હું ભગવાન માનતો હોય તો મારે ભગવાનના પક્ષે રહેવું જોઈએ. પણ એ અર્જુનને માગતા આવડ્યું, એને કીધું પ્રભુ મારે તમે જ જોઈએ છે. અને જ્યારે અર્જુનના પક્ષે ભગવાન રહ્યા, તો 22-24 વખત એવા પ્રસંગો બન્યા જેમાં જો મહાભારતમાંથી કૃષ્ણ ભગવાનને બાદ કર્યા હોય તો એ મહાભારતમાં એ લોકોની હાર થઈ જાત અને બુરી રીતે મૃત્યુ થાત. પણ કૃષ્ણ એમના પક્ષે રહ્યા તો એ લોકોની જીત થઈ. એટલા માટે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભાગવદ ગીતાના પહેલા શ્લોકમાં કહ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂઆત કરી, કે આ કુરુક્ષેત્રનું મેદાન એ યુદ્ધનું મેદાન નથી પણ ધર્મનું ક્ષેત્ર છે. અને એમને અંત લાવ્યા, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર વિજય શ્રી ધૃતિર, કે જ્યાં પાર્થ એવો અર્જુન છે અને યોગેશ્વર એવા કિશન છે, ત્યાં આગળ કૃષ્ણ ભગવાન કહેવા એ માગતા હતા કે જ્યાં ભક્ત ભગવાનની રિલેશનશીપ છે, જ્યાં એક બાજુ ભગવાન હોય ને એક બાજુ ભક્ત હોય. ભગવાન કેવો હોવો જોઈએ? તો કે યોગેશ્વર કૃષ્ણ જેવો હોવો જોઈએ. ભક્ત કેવો હોવો જોઈએ? તો કે અર્જુન જેવો દાસત્વ ભક્તિવાળો સરેન્ડર થયેલો હોવો જોઈએ. અને જે બેની વચ્ચે હોય ત્યાં વિજય હોય, શ્રી હોય, લક્ષ્મી હોય, બધું જ હોય. અને આ એક વાક્યની અંદર, આ બે શ્લોકોની અંદર ગીતા માત્રનું રહસ્ય આપણને સમજાવી દીધું કે આપણા જીવનની અંદર ભગવાન પણ જોઈએ છે અને ડિવોશન પણ જોઈએ છે. પણ આ વસ્તુને સમજવા માટે જેમ કૃષ્ણ ભગવાનને આખું ભાગવતની અંદર પ્રશ્ન પૂછ્યો કે ભાગવત ધર્મના પોષણનું કેવી રીતે થાય, એના ધર્મોનું અને મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલ્લું થાય, અને આ જ પ્રશ્ન કૃષ્ણ ભગવાનને પૂછવામાં, સ્વામિનારાયણ ભગવાનને પણ પૂછવામાં આવ્યો, ત્યારે સ્વામિનારાયણ ભગવાને પણ જવાબ આપ્યો કે જે કીર્તિ કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના પુરુષ હોય, જેના 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ નિરાકાર થયેલા હોય, પ્રભુમય થયેલા હોય, એવા પવિત્ર સંત થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને એવા સંત થકી જ મોક્ષનું દ્વાર ઉગાડું થાય. કહેવાનો મતલબ, આ લોકની અંદર સુખી થવા માટે પણ સંતની જરૂરિયાત છે, અને દેહ મૂકીને આત્માને ભગવાન સન્મુખ લઈ જવા માટે પણ સંતની જરૂરિયાત છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાને ઓક્સિજન કરતા વિશેષ કીધી છે. આજે આપણી વચ્ચે સ્વામીજી પધાર્યા છે. જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાને, રામચંદ્ર ભગવાને, કોઈ પણ ભગવાને, ઇવન માતાજીનું લો, તો માતાજીએ એ અસુરોને નાશ કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, નહીં તો એ અસુર આજે જીવતા હોત. કૃષ્ણ ભગવાન ના હોત તો કદાચ દુર્યોધન લોખંડ નહોતો, તે અત્યારે જીવતો હોત ને વર્લ્ડને ભારે પડ્યો હોત. એમ અસુરોનો નાશ કરી અને ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા હતા. એવી જ રીતે રામચંદ્ર ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, શિવશક્તિ આવ્યા, અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ આવ્યા 235 વર્ષ પહેલાં. અને એ સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત સંકલ્પ કર્યો કે કીર્તિ કાંચન અને કામિનીનો રસ અને રાગ નહીં હોય એવા ગુણાતીત સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. મહાભારત તો 5000 વર્ષ પહેલાં થઈ ગયું, અને 5000 વર્ષ પહેલાંના ક્વેશ્ચન્સ, એ પ્રશ્નો, દ્વિધા, દ્વંદ આજે બી આપણા જીવનની અંદર છે. આપણે બી અર્જુન છીએ, આપણે પણ દ્વિધામાં છીએ, આપણે અંદર પેલી ડ્યુઅલિઝમ છે, આપણે બી સમજી નથી શકતા કે શું કરીશ, કેમ થશે, કેવું થશે. અને એ ક્વેશ્ચનનો જવાબ ભગવાન સ્વામિનારાયણે કરુણાએ કરીને આપ્યો પોતાના જીવન દરમિયાન. તો લાખો લાખો ભક્તોનો એના જીવમાંથી બધી વૃત્તિઓ કાઢી અને એને ટ્રાન્સફોર્મ કરી પવિત્ર, નિશ્ચિંત, નિર્ભય, નિષ્ઠાવાન અને ભક્તિમય બનાવી અંતકાળે એ બધાનું કલ્યાણ કર્યું. પણ એ ભગવાન સ્વામિનારાયણને ખબર હતી કે 235 વર્ષ પછી આ કયું ગામ છે, નનીટન, નનીટનમાં સભા થતી હશે અને ત્યાં બધા રહેતા હશે, એના જીવનના જે પ્રશ્નો બનતા હશે એનું સમાધાન કોણ આપશે. અને એ ભગવાન સ્વામિનારાયણને 250 વર્ષ પહેલા ખબર હતી. અને એ ભગવાન સ્વામિનારાયણને ખબર છે કે 10-20 હજાર વર્ષ પછી પણ માનવ જાતિ જ્યાં સુધી હશે ત્યાં સુધી એના જીવનમાં પ્રશ્નો રહેશે, ત્યાં સુધી એના જીવનમાં પ્રોબ્લેમ રહેશે, કન્ફ્યુઝન રહેશે, એનો જવાબ કોણ આપશે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી દીધી કે એવા ગુણાતી સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. આજ સ્વામીજી 80 વર્ષની ઉંમરે આપણી વચ્ચે પધાર્યા છે, એને શું સ્વાર છે. એને આવી ઠંડીમાં આટલા દૂર દેશમાં આટલું બધું ટ્રાવેલિંગ કરીને, આટલામાં કોઈ 80 વર્ષનું બેઠું હોય તો વિચારજો કે આટલું બધું ટ્રાવેલિંગ કરી શકીએ, કે 3 મહિનાની અંદર 100 થી વધારે ડેસ્ટિનેશનો સ્વામીજી કવર કરશે, 150 થી વધારે સભાઓ કરશે અને હજારોની દરરોજના 300, 400, 500 સુધી વ્યક્તિઓને વ્યક્તિગત રીતે મળશે, એના પ્રોબ્લેમ સાંભળશે, એને આશીર્વાદ આપશે, એને માર્ગદર્શન આપશે, એને પ્રેમ આપશે, એને આનંદ કરાવશે, તો એનર્જી ક્યાંથી આવે? અને એટલું બધું કરવા પાછળ એમનો કયો સ્વાર્થ છે અને કયો હેતુ છે? પણ એમનું દર્શન જો કરીએ તટસ્થ ભાવે તો ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન રામ કે ભગવાન કિશન ધરતી પર પધાર્યા હતા માનવ જાતિનું કલ્યાણ કરવા માટે, અને સૌને સુખી કરવા માટે, અને સુખી જોવા માટે આવ્યા હતા. અને એ જ કાર્ય આજે સ્વામીજી જેવા પુરુષ નિસ્વાર્થ ભાવે આપણી વચ્ચે કરી રહ્યા છે. આટલે સુધી આવ્યા છે, સ્વામીજી આમંત્રણ આપશે કે 6 મહિના પછી 2015ની જાન્યુઆરીની 1st, 2nd, 3rd, 4th અમે લોકો એક સુંદર યુવા મહોત્સવનું આયોજન કર્યું છે, તમે બધા ખાસ પધારજો, તમારા દીકરા દીકરીને મોકલજો. 75,000 દીકરા દીકરીનું સંમેલન છે અને 25,000 બીજા ગ્રહસ્થો આવશે. આમ તો 2 લાખથી વધારે દરરોજ 1.5 લાખ જેટલા ભક્તોનું ટર્નઓવર થશે. સ્વામીજીની ઈચ્છા છે કે સ્વામીજી પાસે એવું પણ બોલે છે કે મારી જિંદગીનો આ મોટો અને છેલ્લો મહોત્સવ છે. કહેવા એ માગે છે કે પછી નાના મહોત્સવ કરીશું, પણ આટલો મોટો નહીં કરીએ, પણ આ એક મહોત્સવ એવો છે કે જેની અંદર આધ્યાત્મિક રીતે આશીર્વાદ મળે એવું છે. સ્વામી કે પધારજો, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે, મહારાજને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. અમારા સમયા ઉત્સવ, ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે ટ્રાન્સપોર્ટેશનનો સમય નથી, એ જમાનામાં ભગવાન સ્વામિનારાયણે સમયો કર્યો તો 3600 મણ લોટનો લાડુ, 3600 મણ લોટનો ઘી, એટલું ઘી એટલી મોરસ કેટલા થાય? 10,000 મણ થાય. કેટલા માણસોને જમાડ્યા હશે? કોઈકે પૂછ્યું, મહારાજ આટલા બધાનો સમયો તમે કરો છો, નથી ટ્રાન્સપોર્ટેશન, નથી રસ્તા, નથી ટેલિકોમ્યુનિકેશન, તમે કેવી રીતે કરો છો ને કેમ કરો છો? સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જીવની વૃત્તિ, શાસ્ત્રમાં કહ્યું છે અંતકાળે જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. અમે સમયા ઉત્સવ એટલા માટે કરીએ છીએ કે કોઈ એકાદ વખત સમયામાં આવ્યો હોય અને એને જો અંતકાળે સ્મૃતિ થાય તો ભગવાન અને સંત એને તેડવા માટે આવે. અને અંતકાળે મહારાજે કહ્યું અમે એને તેડીને એના આત્માને અક્ષરધામ લઈ જઈશું. આવો એક હેતુથી સમયો કરવામાં આવે છે. સ્વામીજી કે આ સમયાની અંદર ભક્તો જેટલા આવશે, મનુષ્ય આવશે, એનો તો ભગવાન રૂડું કરશે, પણ સ્વામીજી કે પક્ષી પણ ઉપરથી ઉડીને પસાર થશે ને, તો એ પક્ષીના આત્માને પણ ભગવાન સ્વામિનારાયણ તેડવા જશે અને એને પણ અક્ષરધામના અધિકારી બનાવશે. આપણે ન બોલી શકીએ, એથી વિશેષની સ્વામીજી વાત કરે છે કે ભારતના ટોપ 5 મહાન સંતોને બોલાવ્યા છે, જે અલગ અલગ સંપ્રદાયમાંથી આવશે. સત્યમિત્રાન ગિરિજી મહારાજ આવશે, જે પહેલાના શંકરાચાર્ય હતા એક સમયમાં, ટોપ સાધુ છે ભારત દેશના, સંસ્કૃતિના સંવર્ધન માટે નિરંતર એમનું જીવનનું યોગદાન આપ્યું છે એવા ચિદાનંદ મુનિજી મહારાજ છે, જેને એન્સાયક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ લખ્યું. એવી જ રીતે રમેશભાઈ ઓઝા વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવશે, મોરારી બાપુ આવશે, જૈનના સાધુઓ આવશે સ્વામીજીને, અને વૈષ્ણવમાંથી દ્વારકાશલાલજી મહારાજ જેવા ટોપ એવા સંતો આવશે. સ્વામીજી કે 5, 5, 7, 7 સંતો એ તીર્થોના 21 સાથે આપણે દર્શન થાય. સ્વામીજીની એ મહાનતા રહી છે કે આટલા મોટા સંતોને નિમંત્રણ આપી એક સ્ટેજ પર બોલાવી અને બધાનો લાભ અપાવે છે. પણ કહેવાય એ માગે છે કે એ જો આટલા બધાને બોલાવીને લાભ અપાવતા હશે તો એમના આશીર્વાદ આપણી પર કેટલા બધા થવાના છે. અને એ હેતુથી આપણે સૌએ આવવાનો સંકલ્પ કરવો છે. અને ત્રીજું સ્વામીજી કહે છે, સમયની અંદર 20-25 યુવાન દીકરાઓ જે લોકો બોલશે અને એ 2-1.5 લાખની જે કાંઈ સમાજ હશે અને એ લોકોના જીવનની અંદર એ 25 વક્તાઓની સ્પિરિચ્યુઅલ સ્પીચથી એ લોકોના જીવનનું ધ્યેય પાકું થઈ જશે. એ લોકોના જીવનમાં ડેસ્ટિનેશનની ક્લેરિટી થશે. એ લોકોના જીવનમાં શું કરવાનો ખ્યાલ આવશે. એ લોકોના જીવનમાં સુખ શાંતિને આનંદનો માર્ગ મળશે. અને આ જે દીકરાઓ સ્વામીજીના સંકલ્પે ભેગા થવાના છે એ દીકરાઓમાંથી એક દીકરાને એવું નથી કે કોઈને વ્યસન હશે. એક દીકરો એવો નહીં હોય જેને ફ્રસ્ટ્રેશન હશે. એક દીકરો એવો નહીં હોય જેના ફેસ ઉપર હાસ્ય નહીં હોય. એક દીકરો એવો હશે નહીં હોય કે જેના જીવનમાં ચિંતા જેવી વસ્તુને અનુભવતો હશે. અને આવા એક અદ્ભુત સમાજનું સર્જન સ્વામીજીએ કર્યું છે અને આપણને સૌને આશીર્વાદ આપવાની હેતુથી બોલાવે છે. તો ઠાકોરજી અને સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવી છે કે સ્વામિનારાયણ ભગવાને પણ આપણને સુખી કરવા માટે એમને આશીર્વાદ આપી દીધા. કરોડ વિછીનું દુઃખ મને આવો મારા હરિભગતને નહીં. અરે કહેવાની ક્યાં જરૂર હતી કે કરોડ વિછીનું દુઃખ કોઈને ના આવે. સ્વામીજી હમણાં 3 દિવસ પહેલાં સમજાવતા હતા કે પહેલો નહીં બીજો નહીં અને એક જ દિવસમાં 3 વિછી કરડે કે 4th વિછીએ તો માણસને પોઈઝન ચડી જાય ને મરી પણ જાય. કરોડ વિછીનું શું જરૂર હશે. સ્વામિનારાયણ ભગવાન એટલું સમજાવવા માગે છે કે તમને આપણે નથી કહેતા કોઈને કે હું 100% તમને મળીશ. પછી પેલાને વિશ્વાસ ના આવે તો કે 99% મળીશ. પછી વિશ્વાસ ના આવે 100% અને પછી 150% તને મળીશ. એમ આપણે એને કહેતા હોઈએ છીએ, એશ્યોરન્સ આપતા હોય છે. એમ સ્વામિનારાયણ ભગવાન એશ્યોરન્સ આપે છે, કરોડ વિછીનું દુઃખ મને આવજો, મારા હરિભક્તને એક વિછીની વેદના ન આવો. આવું બોલનાર ધરતી પર કોઈ નથી સિવાય સ્વામિનારાયણ ભગવાન. અને એ આશીર્વાદ છે એમને એમના જીવન દરમિયાન દર્શન કરાવ્યું છે. વિસનગરની ધરતી પર સ્વામિનારાયણ ભગવાન આરામ કરવા જઈ રહ્યા હતા અને આરામ ન કરી શક્યા 2:30 કલાક સુધી. અને એના શરીરે લોહીના ટસિયા ફૂટી ગયા, શરીર ઉથલા મારે, શરીરમાં અસુખ વર્તે. ભૂળજી બ્રહ્મચારીને ભગુજીએ પૂછ્યું, મહારાજ તમને શું થયું છે કે તમારા શરીરે આ સોળ ઉઠી ગયા, તમને આ શરીરમાં કંઈ એલર્જી જેવું છે, કોઈ વૈદ્યને બોલાવીએ, કોને બોલાવીએ. સ્વામિનારાયણ ભગવાન કે એનો ઉપાય નથી. તો કે ના કોને પ્રભુ શું છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમદાવાદની ધરતી પર લોલંગર બાવાની જમાત અમારા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને ઢોર માર મારી રહી છે અને એ માર અમે અમારા શરીર ઉપર ગ્રહણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને વરદાન તો આપ્યું પણ આશીર્વાદ બી આપ્યા, એનું દર્શન પણ એમને કરાવ્યું. અને એ જ દર્શન સ્વામીજી જેવા પુરુષ થકી જાય છે. સ્વામીજી બોમ્બેમાં પધારે, એકવાર સવારે 4 વાગે સ્વામીજીને ટીંગા ટોડીને કરીને ટ્રેનમાંથી ઉતારે લઈ ગયા. સ્વામીજીને પૂછ્યું શું થયું. સ્વામીજી, સ્વામી કે મારું નાના બાળક જેવું કામ, રામ ગાંડિયા જેવું કામ, કે વડોદરા સ્ટેશનના પગથિયા 3-3 સાથે ચડવા ગયો, એમાં મારા પગની નસ ખેંચાઈ ગઈ, અંદર બ્લીડિંગ જેવું થઈ ગયું છે, ચાલી નથી શકાતું. સ્વામીજીને કહ્યું ટ્રેનમાં જ કહી દેવું હતું ને. સ્વામીજી કે ના, તમને મને અહીં આવવા ના દે, મારે ફંક્શનો કરવા હતા. એમનું કાર્ય ચાલુ રાખે. પછી મેં કીધું સ્વામીજી આધ્યાત્મિક રહસ્ય શું છે. સ્વામીજી કે ના, આમ જ ઉતાવળમાં ચડવા માટે. મેં સ્વામીજી કંઈક તો કારણ છે ને. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ યોગીજી મહારાજે મારા શરીર પર તકલીફ મૂકી છે, જો ના મૂકી હોત તો ગઈકાલ રાત્રે 4 વાસનાના દીકરાઓ ધામમાં જવાના હતા. મને સમજાયું નહીં સ્વામીજી કેમ કે છે. સવારના 5 વાગ્યાનો ટાઈમ હતો, 6:30-7 વાગ્યાની આસપાસમાં વાસના મંદિરે ફોન કર્યો. ત્યાંના સંત હતા નિર્ગુણ સ્વામીજી, એને કહ્યું કે ભાઈ રાત્રે કંઈ થયેલું. તો કે હા, હાલોલમાં અમારી શિબિર હતી ને સ્વામીજી પણ રાત્રે 9-10 કલાક માટે પધાર્યા હતા, પણ ત્યાંથી આવતા 10:45 વાગ્યાની આસપાસમાં લગભગ 10:42 અમારી એક ટ્રક જેની અંદર 125 દીકરાઓ હતા એ ટ્રક પલટી ખાઈને નીચે પડી ગઈ હતી. એમાં 4 દીકરાઓ ટ્રકની નીચે દબાયેલા હતા. રાતના ગવર્મેન્ટની હેલ્પ આવતા બહુ વાર લાગી, આખી રાત અમારી એમાં ગઈ. અને એમાં છેલ્લે 4 જણા એ ટ્રકના ટોલાની નીચે અંદર હતા અને 4 જણા શાંતિથી 4-5 કલાકથી ભજન કરતા હતા. અને ઓછામાં ઓછું એમને વાગેલું ત્યારે ખબર પડી કે વાસનાના દીકરાઓને ટ્રકને 10:42 ઊંધી પડી હતી અને 10:42 સ્વામીજી એમના પગની નસ તૂટી ગઈ ત્યારે ખબર પડી. એ તો ત્યારે ખબર પડી કે સ્વામીજી મને બોમ્બેમાં કીધું કે 4 દીકરાનો મહાકાળ હતો ભગવાન સ્વામિનારાયણે મારા શરીર ઉપર આપ્યો છે. જે એક હિસ્ટ્રી ભગવાન સ્વામિનારાયણના સમયમાં બની એ સ્વામીજી પોતાના શરીર પર લીધી અને અમને દર્શન કરાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ આજે ધરતી પરથી ગયા નથી. તો આજે વધારે વાત નથી કરવી, આનાથી આગળની વાત એ છે આંખ કાન જીભને પવિત્ર બનાવવા માટે ભગવાનના સંતના આશીર્વાદ જોઈએ. બાકી કહી ના શકીએ કે ટીવી જોયા પછી મારું મન વિકારને નથી પામતું. એવું ના કહી શકીએ કે કોકના ઘરમાં ફ્રીજ આવે ને આપણી ઠંડક જતી નથી રહેતી. આપણો જ ભાઈ હોય ને સુખી થાય તો ભલે એમણે કોંગ્રેચ્યુલેશન કહીએ, પણ અંદર બળતરાની આગ હોય છે. આપણા જીવનમાં કમ્પેરેટિવ સેન્સ અને કોમ્પિટિટિવ સેન્સ જતી નથી સિવાય આશીર્વાદ. કામ ક્રોધની વરાળો જતી નથી સિવાય આશીર્વાદ. અને જ્યાં સુધી આ ગંદા દોષો જે આત્માને સરાઉન્ડિંગ છે એ જો આત્માને વિશે વળગેલા છે ત્યાં સુધી આપણે શાશ્વત શાંતિ શાશ્વત સુખ મેળવી નથી શકતા. અને એના માટે ભગવાનને એવા પવિત્ર સંતના આશીર્વાદ જોઈએ. સ્વામીજી એવા પુરુષ છે જે ભગવાન સ્વામિનારાયણને ધારણ કરીને વિચરણ કરે છે. આજે હજારો યુવકો એવા બેઠ અહીંયા છે. હમણાં જ અમે જર્મની જઈને આવ્યા. જર્મનીમાં જર્મન 115 ધોળિયા લોકો, એ લોકોએ હરિધામ આવવાનું બુકિંગ કરાવી દીધું અત્યારથી જાન્યુઆરીના સમયમાં. એમાં કોઈ ડોક્ટર છે, કોઈ એક્ટર છે, કોઈ એક્ટ્રેસ છે, કોઈ ડોક્ટરો છે, કોઈ એન્જિનિયર છે, બધા હાઈલી ક્વોલિફાઈડ છે. તો એને કયું મગજમાં ઉતરી ગયું, પણ એમના જે લીડર છે મનીભાઈ એ પણ જર્મન છે, એમના વાઇફ છે સુયોગી બેન છે. પણ સ્વામીજી 22 વર્ષ પહેલા એ લોકો તો ઇટર્નલ પીસ શોધવા માટે આખી દુનિયામાં રખડ્યા હતા અને છેલ્લે ઇન્ડિયામાં આવ્યા કે ઇન્ડિયામાં મળશે. 8 મહિના સુધીમાં 500-700 આશ્રમો ખૂંદી વળેલા, પણ એને શાશ્વત શાંતિનો અનુભવ ના થયો. પણ સિમલામાં કોઈ જગ્યાએ ગયા હતા અને હોટલમાં એક સત્સંગી મળ્યા અને એને બધી વાત કરી. પેલા સત્સંગીએ કહ્યું કે ભાઈ હોટલમાં ન જાઓ તો ખાવાનું કોણ આપશે, શાંતિ મળે એવી જગ્યાએ તમે નથી ગયા. તો કે કઈ છે, તો કે મારા ગુરુ છે અને જો તમને ગમે તો આવજો. અને એ લોકો પોતાના ખર્ચે પોતાના એડ્રેસ શોધતા 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 હરિધામની ધરતી પર આવ્યા. સ્વામીજીના દર્શન વગર હરિધામના કેમ્પસમાં એમને શાશ્વત શાંતિનો અનુભવ થયો એન્ટર થતાની સાથે. ભગવાનની મૂર્તિ પાસે અનંત ઘણો થયો અને ત્યાર પછી એને કીધું મને સ્વામીજીના દર્શન કરાવો. યોગેશભાઈને બોલાવ્યા, જે ભાઈ મળ્યા હતા તેને વડોદરાથી, અને સ્વામીજી મળ્યા. સ્વામીજીને દર્શન કરી અને અહીંયામાં 71 કોઠા ટાળા થઈ ગયા. અંતરમાં થઈ ગયું કે સ્વામીજી હવે મને કોઈ જગ્યાએ નથી જવું, મને તમારે શરણે લો, મારે હિન્દુ થવું છે. હિન્દુ ધર્મ અપનાવ્યો સ્વામીજી, હિન્દુ વિધિથી એનું લગ્ન કરાવડાયું. પણ સ્વામીજી આદેશ આપ્યો કે 92નો સમય આવે છે, આપણે ટાબોરિયું નથી લેવાનું. પણ એ એવું સમજ્યા કે મારે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું છે. આજે 23 વર્ષ થયા એ કપલ શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. મેં એમને પૂછ્યું કે તમને કોઈ દિવસ ઇરિટેશન નથી આવતું, મનમાં ગંદકી નથી આવતી, વિચાર નથી આવતો? તો કે સ્વામીજીની કૃપાથી એક બેડમાં સુવા છતાંય આજ સુધી ભૂંડો વિચાર નથી આવ્યો. મેં એને પૂછ્યું કે તમે આટલા બધા વર્ષોથી સાથે રહો, ઝઘડા તો થતા હશે ને? ત્યારે એમણે કહ્યું કે 23 વર્ષમાં 23 આર્ગ્યુમેન્ટ પણ નથી થયા. તમે વિચાર કરીએ. મેં કહું આવું કેવી રીતે થયું? મેં કહું એ પહેલાં તમે ઝઘડતા? તો કે લગ્ન પહેલાંના 7 વર્ષથી અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા, ત્યારે તો હજારો વખત ઝઘડા થયા હતા. પણ સ્વામીજીના આશીર્વાદ છે જેના ફળ સ્વરૂપે યોગીજી મહારાજ સ્વામીના ગુરુ, એનું સૂત્ર હતું સંપ સુહૃદ ભાવને એકતા, એવો સુહૃદ અને આત્મીય સમાજ ધરતી પર સાકાર કરવો એ એમનો સંકલ્પ હતો. અને એ સંકલ્પ પ્રમાણે મારે એવું જીવન જીવવું હતું અને એ આશીર્વાદ સ્વામીજીની પાસે માગ્યા અને સ્વામીજી મને માર્ગદર્શન આપતા રહ્યા. આજે સ્વામીજીની કૃપાથી મારા વાઈફ તો ઠીક છે, પણ એ 150 હરિભક્તોમાં કોઈને વિશે મને ભાવફેર નથી થતો, કોઈનું ચરિત્ર મને ન ગમતું એવું નથી થતું. પણ આ કક્ષાએ સ્પિરિચ્યુઅલી એને આશીર્વાદ આપ્યા ત્યારે આ વસ્તુ થઈ શકી છે. તો એનું નામ સાચી ગુરુ પૂર્ણિમા છે. આપણે પણ તનથી સુખી થવું છે, ભૂંડા પ્રારબ્ધથી રક્ષા કરવી છે, હૈયાને નિશ્ચિંત બનાવવું છે, આત્માને વિશે સરાઉન્ડિંગ રહેલા ગંદા દોષોનો નાશ કરવો છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જ કહ્યું છે કે કામ ક્રોધ લોભ મોહ મત્સર એ આત્માના દુશ્મન છે અને આત્માને વિશે રહેલા દોષો છે. અને અમારા ગુણાત્યાન સ્વામીજી કીધું હઠ માન અને ઈર્ષા આત્માના દોષ છે, જેને સ્વભાવ કહેવાય. અને આ 8-9 વસ્તુ એવી છે કે હ્યુમન લાઈફને કાયમ ડેમેજ કરતી હોય. અને એના માટે આપણા જીવનની અંદર એવા પુરુષ જોઈએ કે જેના જીવનમાં ક્રોધ ના હોય, જેના જીવનમાં માન ના હોય, જેના જીવનમાં ઈર્ષા ના હોય, જેના જીવનમાં મત્સર ના હોય, જેના જીવનમાં અપેક્ષા ના હોય, જેના જીવનમાં મારુતારું ના હોય, જેના જીવનની અંદર અહંકાર ના હોય. અને એવા જે પવિત્ર સંત હોય એ પોતાના જેવા તો જ બનાવી શકે કે જો પોતે એવા હોય. અને એ પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણ ધરતી પર રાખી અને સંકલ્પ કરીને રાખી કે એવા સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. તો આજે ગુરુ પૂર્ણિમાના શુભ મંગલકારી દિવસે ઠાકોરજી અને સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે આલોકમાં પણ સુખી થવું છે અને દેહ મૂકીને અંતકાળે અમારા આત્માની મુક્તિ અપાવી અને ભગવાનના ધામને પામીને શાશ્વત સુખ શાંતિને આનંદના ભોગતા થવું છે. તો અમારે બંને વસ્તુ કરવા માટે અમારા જીવનમાં એવા કોઈ સંત સ્વામીજી તો કાયમ એવું કે જેને માનતા હોય એને માનો, રામચંદ્ર ભગવાનને માનતા હોય તો તમે હનુમાનજી જેવા સંતની ગોદમાં બેસજો, તમે કૃષ્ણ ભગવાનને માનતા હોય તો સુખદેવજી જેવા સંતની ગોદમાં બેસજો, તો તમે શિવશક્તિને માનતા હોય તો મા પાર્વતીજી મા જગદંબા જેવા સંતની ગોદમાં બેસજો, અને જો તમે મહાવીર સ્વામીને માનતા હોય તો એવા કોઈ કેવડી સંત કે જેના બધા કર્મો ખપી ગયા હોય એવા કેવડી સંતની ગોદમાં બેસજો, અને કાં જો તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો ગુણાત્યાન સ્વામી જેવા, શાસ્ત્રીજી મહારાજ જેવા, યોગીજી મહારાજ જેવા, સ્વામીજી જેવા કોઈ પવિત્ર પુરુષની ગોદ સ્વીકારશો તો તમારા જીવનની અંદર સર્વ પ્રકારે શાંતિ થશે, સર્વ પ્રકારનું સમાધાન મળશે, સર્વ પ્રકારનું બળ મળશે, અને જીવનના અંતે ભગવાન આપણા આત્માને લઈ અને અક્ષરધામમાં બેસાડશે. તો મહારાજ અને સ્વામીશ્રીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ સમયની અંદર આવવા માટે સ્વામીજી તો દરેક સભામાં આશીર્વાદ આપતા આવ્યા છે કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમને સમયમાં આવવાની ભગવાન સાનુકૂળતા કરી આપે. કેટલાક દીકરાઓ એવું કહ્યું કે સ્વામીજી અમારી પાસે પેપર્સ નથી, જો મેં આ કન્ટ્રી છોડીએ તો પાછા અમને નહીં આવવા દે. સ્વામીજી કે સ્વામિનારાયણ ભગવાનનું ધાર્યું થાય છે, તમે જે દુનિયામાં જે દેશમાં રહેશો અને જે જગ્યાએ રહેશો ભગવાન સ્વામિનારાયણ તમને સુખી રાખવા માટે બંધાયેલા છે. તો આજે ઠાકોરજી અને સ્વામીજીના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનની અંદર પણ એવી માની ગોદ મળે જે ગોદમાં બેસી અને આપણે સર્વાંગી સુખિયા થઈએ, અને 2015ના સમયમાં આવવા માટેના બળ બુદ્ધિ અને શક્તિ આપણને સૌને ભગવાન અને સ્વામીજી પ્રદાન કરે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.